एकत्र फाउंडेशन प्रस्तुत करे छे ज्ञान गोष्ठी विश्वना श्रेष्ठ विचारो अने विचारकोनो सार हवे अपनी भाषा में। आ ऑडियो सारांश एकत्र एआई नी मदद थी तैयार करवामां आव्यो छे। नमस्कार अने ज्ञान गोष्ठी में आपनु स्वागत छे। आजे आपणे एक एवा विचारकनी वात करवाना छीए जेमणे कही शकाय के इतिहास अने भविष्य विशेनी आपणी समजने ज बदली नाखी छे।
हाँ, युवाल नोह हरारी।
बराबर, एमनी वातो लाखों लोको सुधी पहुंची छे अने आपणने आपणा अस्तित्व पर सवाल पूछवा मजबूर करे छे।
खरेखर हरारीनी सौथी मोटी खासियत ए छे के जो ए इतिहासने फक्त घटनाक्रम तरीके नथी जोता,
हाँ,
पण लाखों वर्षना विशाळ फलक पर मानव जातिनी आखी सफरने जीव विज्ञान, अर्थशास्त्र, टेक्नोलॉजी बधा दृष्टिकोणथी जुए छे।
जेने बिग हिस्ट्री कहेवाय छे एने एमने सामान्य लोको माटे रसप्रद बनावी दीधी।
चोक्कस, अने एटले ज ए आजना समयमां बहु ज प्रस्तुत छे।
એમનો જન્મ ઇઝરાયલમાં થયો 1976માં। એ સમય કેવો હતો? એમના વિચારો પર એની કોઈ અસર રહી હશે?
હા, બિલકુલ, એ બહુ જ એમ કહી શકાય કે ગતિશીલ સમય હતો। પર્સનલ કમ્પ્યુટર આવી રહ્યા હતા,
ઓ હા,
એપલની સ્થાપના થઈ હતી એ જ વર્ષે। વૈશ્વિક રાજકારણમાં પણ શીત યુદ્ધના અંતના સંકેતો હતા,
અને ટેકનોલોજી
ધીમે ધીમે પગ પેસારો કરી રહી હતી, અને ઇઝરાયલ પોતે એ પણ એક યુવાન રાષ્ટ્ર તરીકે પોતાની ઓળખ અને સુરક્ષા માટે સંઘર્ષ કરી રહ્યું હતું।
1973ના યોમ કિપુર યુદ્ધ પછીનો સમયગાળો હતો એ।
બરાબર, આ બધી ઉથલપાથલ વચ્ચે જ એમનો બૌદ્ધિક વિકાસ થયો।
અને એમના ભણતર સમયે એટલે 80-90ના દાયકામાં કેવા વિચારો પ્રચલિત હતા જેણે એમને પ્રભાવિત કર્યા હોય?
એ પણ એક મોટો બદલાવનો સમય હતો। જુઓ, સામ્યવાદનું પતન થયું,
હા,
મૂળીવાદ જાણે જીતી ગયો, ઇન્ટરનેટ આવ્યું,
અને વિજ્ઞાનમાં
ઉત્ક્રાંતિવાદી મનોવિજ્ઞાન, જ્ઞાનાત્મક વિજ્ઞાન, આ બધું માનવ મનને સમજવાની નવી રીતો ખોલી રહ્યું હતું।
જીનેટિક્સ અને એઆઈ પર પણ કામ શરૂ થયું હશે ને?
હા, એની શરૂઆત હતી, અને શૈક્ષણિક જગતમાં પણ વિષયો વચ્ચેની દિવાલો તૂટી રહી હતી। આંતરશાખાકીય અભ્યાસ જેને કહીએ ને, એનું મહત્વ વધી રહ્યું હતું।
અને આ જ અભિગમ પછી હરારીના કામમાં દેખાયો।
બિલકુલ, એ એમના કામનો પાયો બન્યો।
પણ એ જાણીને નવાઈ લાગે કે શરૂઆતમાં એ આવા બિગ હિસ્ટ્રીના ઇતિહાસકાર નહોતા, ખરું ને?
ના, જરાય નહીં। એમણે તો જેરુસલેમની હિબ્રુ યુનિવર્સિટીમાંથી મધ્યકાલીન અને લશ્કરી ઇતિહાસ ભણ્યા,
અચ્છા,
અને પછી ઓક્સફર્ડથી ડોક્ટરેટ પણ પુનરુજ્જીવન કાળના લશ્કરી ઇતિહાસ પર કર્યું। એકદમ સ્પેશિયલાઇઝ્ડ ફિલ્ડ હતું એમનું।
તો પછી આટલો મોટો પલટો વિશ્વ ઇતિહાસ અને માનવજાતિના ભવિષ્ય જેવા વિષયો તરફ કેવી રીતે વળ્યા?
એની પાછળ એક જરૂરિયાત હતી એમ કહી શકાય।
કેવી રીતે?
જ્યારે એ હિબ્રુ યુનિવર્સિટીમાં ભણાવવા પાછા આવ્યા ત્યારે એમને એક મોટો અંડરગ્રેજ્યુએટ કોર્સ ભણાવવાની જવાબદારી મળી વિશ્વ ઇતિહાસ પર।
ઓ, એટલે આટલા વિશાળ વિષયને એક સૂત્રમાં બાંધવો પડ્યો,
હા,
અને એને રસપ્રદ બનાવવો પડ્યો, એટલે એમને ઇતિહાસ, જીવવિજ્ઞાન, માનવશાસ્ત્ર બધું જોડવું પડ્યું,
અને એ પ્રક્રિયામાં જ એમના પોતાના વિચારો ઘડાયા।
બરાબર,
અને એમાંથી જ સેપિયન્સ પુસ્તકનો જન્મ થયો।
અને સાંભળ્યું છે કે એમના અંગત જીવનમાં વિપશ્યના ધ્યાનની પણ બહુ મોટી ભૂમિકા છે।
હા, એ વાત સાચી છે। એ વર્ષ 2000થી નિયમિત વિપશ્યના ધ્યાન કરે છે,
રોજના 2 કલાક, અને વાર્ષિક શિબિર પણ।
હા, એ પોતે કહે છે કે આનાથી એમને જટિલ વિચારો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં અને માનસિક સ્પષ્ટતા જાળવવામાં ખૂબ મદદ મળે છે।
અને આજના સમયમાં આટલી બધી માહિતી વચ્ચે સ્પષ્ટતા તો બહુ જ જરૂરી છે।
ચોક્કસ,
એ આ વાત પર ભાર મૂકે છે।
ચાલો ત્યારે એમના મુખ્ય વિચારો તરફ જઈએ। સૌથી પહેલો અને કદાચ સૌથી પ્રખ્યાત વિચાર, જ્ઞાનાત્મક ક્રાંતિ, શું છે?
આ સેપિયન્સ પુસ્તકનું હાર્દ છે એમ કહી શકાય। હરારી કહે છે કે લગભગ 70,000 વર્ષ પહેલાં આપણા પૂર્વજો હોમોસેપિયન્સના મગજમાં કંઈક એવું થયું।
શું થયું? જેનાથી આપણે વાર્તાઓ ઘડી શક્યા અને એમાં સામૂહિક રીતે વિશ્વાસ કરવા લાગ્યા।
વાર્તાઓ એટલે દેવો, રાષ્ટ્રો, પૈસા?
હા, દેવો, રાષ્ટ્રો, પૈસા, કાયદા, કોર્પોરેશનો, આ બધું ખરેખર ભૌતિક રીતે અસ્તિત્વ નથી ધરાવતું, પણ આપણે બધા એમાં માનીએ છીએ।
આ વહેંચાયેલ કલ્પનાઓ એટલે કે શેર્ડ ફિક્શન્સ।
બરાબર, આ ક્ષમતાને કારણે જ આપણે લાખોની સંખ્યામાં એકદમ લવચિક રીતે સાથે મળીને કામ કરી શકે છે,
જે બીજા પ્રાણીઓ નથી કરી શકતા.
બિલકુલ. ચિમ્પાન્જી ક્યારેય શેર બજાર કે સામ્રાજ્ય ન બનાવી શકે, કારણ કે એ આવી કાલ્પનિક વાસ્તવિકતામાં નથી માની શકતા.
એટલે આપણી સફળતાનું મૂળ આપણી કલ્પનાશક્તિમાં છે, સામૂહિક કલ્પનાશક્તિ.
હા, એક રીતે એવું જ. આજ આપણને પૃથ્વી પર સૌથી પ્રભાવશાળી પ્રજાતિ બનાવે છે, પણ હરારી ત્યાં અટકતા નથી.
એ પ્રગતિ પર પણ સવાલ ઉઠાવે છે, ખાસ કરીને કૃષિ ક્રાંતિ.
બરાબર, એમનો એ મુદ્દો તો બહુ જ ચોંકાવનારો છે.
હા, એ કૃષિ ક્રાંતિને ઇતિહાસની સૌથી મોટી છેતરપિંડી કહે છે, જ્યારે આપણે તો એને સભ્યતાનો પાયો માનીએ છીએ.
સાચી વાત છે. આપણે માનીએ છીએ કે ખેતી આવી એટલે જીવન સુધર્યું, ખોરાકની સુરક્ષા વધી, સ્થાયી વસાહતો બની.
પણ હરારી શું કહે છે?
હરારી કહે છે કે મોટાભાગના ખેડૂતો માટે જીવન વધુ મુશ્કેલ બન્યું, વધુ કંટાળાજનક, ઓછું પૌષ્ટિક.
ઓહો, શિકારી સંગ્રાહકો કરતા પણ ખરા.
એમની દલીલ છે કે શિકારી સંગ્રાહકોનું જીવન કદાચ વધુ મુક્ત હતું, વધુ વૈવિધ્યસભર, વધુ તંદુરસ્ત.
એટલે ઘઉં અને ચોખાને ફાયદો થયો, માણસને નહીં.
હા, કૃષિએ ઘઉં અને ચોખા જેવી પ્રજાતિઓને તો સફળ બનાવી દીધી, પણ મનુષ્યોને વધુ મહેનત, રોગ અને સામાજિક અસમાનતાના બંધનમાં જકડી દીધા.
વસ્તી વધી પણ સુખાકારી ઘટી.
બરાબર. આ એક મોટો સોદો હતો જે આપણે અજાણતામાં કરી બેઠા.
આ તો આખો પ્રગતિનો ખ્યાલ જ ઊંધો પાડી દેવી વાત છે. અને ભવિષ્ય વિશેના એમના વિચારો એ પણ એટલા જ ક્રાંતિકારી છે ને. હોમોડેઉસમાં અમરત્વ, સુખ, દિવ્યતાની વાત.
હા, એ કહે છે કે માનવજાતિએ ભૂતકાળમાં દુષ્કાળ, રોગચાળો, યુદ્ધ જેવી સમસ્યાઓ સામે લડાઈ લડી
અને એમાં સફળતા પણ મળી રહી છે.
હા, એટલે હવે આપણે નવા લક્ષ્યો શોધી રહ્યા છીએ, અને નવા લક્ષ્યો છે ટેકનોલોજીની મદદથી મૃત્યુ પર વિજય મેળવવું, એટલે કે અમરત્વ.
બીજું,
બાયોકેમિસ્ટ્રી અને ન્યુરોસાયન્સ દ્વારા સતત આનંદની સ્થિતિ પ્રાપ્ત કરવી, એટલે કે સુખ.
અને ત્રીજું,
જીનેટિક એન્જિનિયરિંગ અને એઆઈ દ્વારા ઈશ્વર જેવી શક્તિઓ મેળવવી, એટલે કે દિવ્યતા.
આ બધું સાયન્સ ફિક્શન જેવું લાગે છે, પણ
હરારી કહે છે કે આ હવે માત્ર સાયન્સ ફિક્શન નથી, આ વૈજ્ઞાનિકો અને ટેક કંપનીઓના એજન્ડા પર છે.
પણ આ લક્ષ્યો સાથે મોટા જોખમો પણ છે, જેના પર હરારી ખાસ ભાર મૂકે છે.
ચોક્કસપણે. એઆઈ અને બાયોટેકનોલોજી આપણને અદ્ભુત શક્તિ આપી શકે છે, પણ એ ભયંકર અસમાનતા પણ સર્જી શકે છે.
કેવી રીતે?
કદાચ એવું બને કે અપગ્રેડેડ સુપર હ્યુમન અને સામાન્ય માણસો વચ્ચે એટલો મોટો તફાવત ઊભો થાય કે આપણે એક જ પ્રજાતિના ન રહીએ.
આ તો ગંભીર વાત છે.
બીજો મોટો ખતરો છે ડેટાઇઝમ, એક નવો વિચાર.
ડેટાઇઝમ એ શું છે?
એ કહે છે કે આખું બ્રહ્માંડ ડેટાનો પ્રવાહ છે, અને કોઈપણ વસ્તુનું મૂલ્ય એના ડેટા પ્રોસેસિંગમાં યોગદાન પરથી નક્કી થાય છે.
એટલે કે માણસ કરતા ડેટા વધુ મહત્વનો.
હા, આ વિચારધારામાં વ્યક્તિગત અનુભવ, ચેતના, સ્વતંત્ર ઈચ્છાનું મહત્વ ઘટી જાય છે.
આ એમનો પેલો વિચાર છે ને, જીવો અલ્ગોરિધમ છે, ઓર્ગેનિઝમ્સ આર અલ્ગોરિધમ્સ, એ આની સાથે જોડાયેલો છે.
બરાબર. એ હરારીનો એક વિવાદાસ્પદ પણ કેન્દ્રીય વિચાર છે. એ કહે છે કે જીવવિજ્ઞાનની દ્રષ્ટિએ આપણે બધા મનુષ્યો સહિત મૂળભૂત રીતે બાયોકેમિકલ અલ્ગોરિધમ છીએ,
જે ડેટા પ્રોસેસ કરે છે અને નિર્ણયો લે છે.
હા, અને જો આ સાચું હોય તો એઆઈ, જે બિનજૈવિક અલ્ગોરિધમ છે, એ કદાચ આપણને આપણા કરતાં વધુ સારી રીતે સમજી શકે
અને આપણા નિર્ણયોને પ્રભાવિત કરી શકે, નિયંત્રણ પણ મેળવી શકે.
એવી શક્યતા છે. આપણી સ્વતંત્ર ઈચ્છા કદાચ એક ભ્રમણા બની રહે.
આ બધું સાંભળીને તો ચિંતા થાય. શું આજના સમય માટે કોઈ દિશા નિર્દેશ પણ આપે છે?
હા, બિલકુલ. એમનું પુસ્તક 21 લેસન્સ ફોર ધ 21st સેન્ચુરી આજના પડકારો પર જ છે.
એમાં શું કહે છે?
એ કહે છે કે આ માહિતીના યુગમાં, જ્યાં ચારે બાજુ ફેક ન્યૂઝ અને વિક્ષેપો છે, ત્યાં સ્પષ્ટતા, એટલે કે ક્લેરિટી, જ સૌથી મોટી શક્તિ છે.
સત્ય શું છે, શું મહત્વનું છે, એ પારખવાની ક્ષમતા.
બરાબર. એ કેળવલવી પર છે, અને સુખ વિશે પણ વાત કરે છે.
શું કહે છે સુખ વિશે?
કે સુખ બાહ્ય સંજોગો પર એટલું નિર્ભર નથી જેટલું આપણી આંતરિક અપેક્ષાઓ પર છે.
એટલે કે અપેક્ષાઓ અને વાસ્તવિકતા વચ્ચેનો તાલમેલ.
હા, જો એ તાલમેલ ન હોય તો ગમે તેટલી સફળતા મળે, સુખ ન મળે.
અને ઓટોમેશનને કારણે જે બેરોજગારી આવશે, એના વિશે શું?
એ પણ એમની એક મોટી ચિંતા છે. એ સવાલ પૂછે છે કે જ્યારે એઆઈ મોટાભાગના કામો લઈ લે છે, ત્યારે કરોડો લોકો જે નકામા, સુપરફ્લુઅસ બની જશે, એમનું શું થશે?
સમાજ એમને કોઈ નવો અર્થ આપી શકશે?
આ બહુ મોટો પ્રશ્ન છે. કદાચ 21મી સદીનો સૌથી મોટો સામાજિક અને આર્થિક પડકાર.
આ બધા વિચારો એમના ત્રણ મુખ્ય પુસ્તકો સેપિયન્સ, હોમો ડેઉસ અને 21 લેસન્સમાં વિસ્તારથી છે. ટૂંકમાં આ ત્રણેયનો સાર શું?
જુઓ, સેપિયન્સ ભૂતકાળ જુએ છે. આપણે કોણ છીએ, અહીં સુધી કેવી રીતે પહોંચ્યા, ખાસ કરીને આપણી કલ્પના અને સહકારની શક્તિથી.
બરાબર.
હોમો ડેઉસ ભવિષ્ય તરફ જુએ છે. આપણે ક્યાં જઈ રહ્યા છીએ, ટેકનોલોજી આપણને ક્યાં લઈ જશે, એના નૈતિક પરિણામો શું હશે.
અને 21 લેસન્સ
એ વર્તમાન પર ધ્યાન કેન્દ્રિત કરે છે, આજના તાત્કાલિક પડકારો, ટેકનોલોજીકલ વિક્ષેપ, રાજકીય સમસ્યાઓ, પર્યાવરણ, એમને કેવી રીતે સમજવા અને સામનો કરવો.
એટલે ત્રણે મળીને માનવ જાતિની એક મોટી વાર્તા કહે છે.
હા, એક ભવ્ય અને વિચારવા જેવી ગાથા.
જો આપણે હરારીની સરખામણી જેરેડ ડાયમંડ કે સ્ટીવન પિંકર જેવા બીજા બિગ હિસ્ટ્રી વિચારકો સાથે કરીએ, તો હરારી ક્યાં અલગ પડે છે?
ડાયમંડ જેમ કે ભૌગોલિક પરિબળો પર વધુ ભાર મૂકે છે. પિંકર માનવ પ્રગતિ વિશે વધુ આશાવાદી છે.
અને હરારી?
હરારીની ખાસિયત છે એમનું સંશ્લેષણ. એ ઇતિહાસ, જીવવિજ્ઞાન, દર્શન, ટેકનોલોજી બધાને ભેળા કરીને એક એવી કથા રચે છે જે ખાલી માહિતી નથી આપતી, પણ ઊંડા દાર્શનિક પ્રશ્નો પૂછે છે.
અને એમની લખવાની શૈલી પણ બહુ સરળ છે.
હા, એકદમ સરળ અને રોચક. એટલે જ સામાન્ય વાચક પણ એમની સાથે જોડાઈ શકે છે. કદાચ એટલે જ આટલા લોકપ્રિય થયા છે.
પણ એકેડેમિક વર્તુળોમાં એમના કામની કેવી રીતે જોવાય છે? ત્યાં બધી પ્રશંસા જ છે?
ના, ત્યાં મિશ્ર પ્રતિભાવ છે. ઘણા લોકો એમના વિશાળ ફલક અને જુદા જુદા વિષયોને જોડવાની ક્ષમતાને બિરદાવે છે.
પણ ટીકા પણ થાય છે.
હા, કેટલાક ઇતિહાસકારો અને માનવશાસ્ત્રીઓ કહે છે કે હરારી ક્યારેક મોટી વાત કહેવા માટે બાબતોને વધુ પડતી સરળ બનાવી દે છે,
અથવા પુરાવાઓની બારીકાઈને અવગણે છે.
હા, અને કેટલાક એમના પર ઐતિહાસિક નિયતિવાદનો આરોપ પણ મૂકે છે, એટલે કે બધું પહેલેથી નક્કી જ હતું એવું દર્શાવવાનું.
તેમ છતાં એમનો પ્રભાવ તો જબરદસ્ત છે, વિશ્વ નેતાઓથી લઈને સામાન્ય લોકો સુધી.
એમાં કોઈ શંકા નથી. એમનો વારસો બહુ મોટો છે. એમણે વૈશ્વિક ચર્ચાઓને આકાર આપ્યો છે, ખાસ કરીને એઆઈ અને બાયોટેકનોલોજીના ભવિષ્ય વિશે.
ડેટાઇઝમ, વહેંચાયેલી કલ્પનાઓ જેવા શબ્દો હવે સામાન્ય બની ગયા છે.
બરાબર. એમણે લોકોને મોટા પ્રશ્નો પૂછવા અને લાંબા ગાળાનું વિચારવા પ્રેર્યા છે. એમની સંસ્થા સેપિયનશિપ પણ આ જ દિશામાં કામ કરે છે.
એમના કેટલાક અવતરણો પણ બહુ પ્રખ્યાત છે, જે એમના વિચારોનો સાર આપે છે. પેલું વાંદરાને કેળાવાળું યાદ છે?
હા હા. તમે ક્યારેય વાંદરાને એ વચન આપીને કેળું મેળવી શકતા નથી કે મૃત્યુ પછી વાંદરાના સ્વર્ગમાં તેને અમર્યાદિત કેળા મળશે.
આ સેપિયન્સમાંથી છે ને?
હા, એ બતાવે છે કે કેવી રીતે ફક્ત માણસો જ આવી અમૂર્ત વાર્તાઓમાં વિશ્વાસ કરીને સહકાર સાધી શકે છે.
અને કૃષિક્રાંતિ વિશેનું પેલું તીખું વાક્ય?
કૃષિક્રાંતિ ઇતિહાસની સૌથી મોટી છેતરપિંડી હતી. આ વાક્ય આપણને પ્રગતિના સ્વીકૃત ખ્યાલો પર ફરી વિચાર કરવા મજબૂર કરે છે.
ભવિષ્ય વિશેનું એક ગહન વાક્ય પણ છે.
આપણી સામે વાસ્તવિક પ્રશ્ન એ નથી કે આપણે શું બનવા માંગીએ છીએ, પરંતુ આપણે શું ઈચ્છવા માંગીએ છીએ.
આ હોમો ડેઉસમાંથી.
હા, એ ચેતવે છે કે ટેકનોલોજી આપણી ઈચ્છાઓને પણ બદલી શકે છે, એટલે આપણે શું ઈચ્છવું જોઈએ એ નક્કી કરવું વધુ જરૂરી બનશે.
હા, આ ખરેખર બહુ વિચારવા જેવા મુદ્દાઓ છે. હરારી વિશે કોઈ ઓછી જાણીતી પણ રસપ્રદ વાત.
હા, જેમ આપણે કહ્યું કે એ શરૂઆતમાં મધ્યકાલીન લશ્કરી ઇતિહાસકાર હતા. એ સિવાય એમના પુસ્તક સેપિયન્સનું ગ્રાફિક નોવેલ વર્ઝન પણ આવ્યું છે.
ઓ, એ તો યુવાનો માટે સારું.
હા, અને એમને એમના પાર્ટનર ઇઝિક યાહાઓ, જે એમના મેનેજર પણ છે, એમની સાથે મળીને સેપિયનશિપ નામની સામાજિક પ્રભાવ કંપની શરૂ કરી છે.
આપણે હરારીના જીવન, વિચારો, પ્રભાવ વિશે ઘણી ઊંડી વાત કરી. અંતે શ્રોતાઓ માટે એક ચિંતનાત્મક વિચાર શું હોઈ શકે?
મને લાગે છે કે સૌથી મોટો પ્રશ્ન જે હરારી આપણી સામે મૂકે છે તે આ છે. જેમ જેમ આપણી ટેકનોલોજીની શક્તિ વધી રહી છે, શું આપણી સમજદારી, આપણી નૈતિક જવાબદારી પણ એ જ ગતિએ વધી રહી છે?
આપણે દેવો જેવી શક્તિઓ મેળવી રહ્યા છીએ, પણ એનો ઉપયોગ કેવી રીતે કરવો એ જાણીએ છીએ?
બરાબર.
શાને સૌથી વધુ મૂલ્ય આપીએ છીએ? ચેતના, સુખ, સ્વતંત્રતા, સમાનતા, આના પર ગંભીરતાથી વિચારવાનો આ સમય છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.